નમસ્કાર, આજની જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા અસાધારણ વ્યક્તિત્વની વાત કરીશું જેમનો જીવન એક મોટા વળાંક જેવું છે. ક્રાંતિના માર્ગથી શરૂઆત કરીને આધ્યાત્મિક ચેતનાના શિખરો સુધી પહોંચનાર શ્રી અરબિંદો ઘોષ.
હા, ક્રાંતિકારી, યોગી, દાર્શનિક, મહાકવિ, અનેક પાસા છે એમના વ્યક્તિત્વના. અને સૌથી અગત્યનું, પૂર્વ અને પશ્ચિમના વિચારોનો અનોખો સમન્વય એમણે સાધ્યો.
બરાબર. અને આપણી આજની ચર્ચાનો આધાર છે ક્લાઉડ, જેમિની અને ચેટ જીપીટી દ્વારા શ્રી અરબિંદોના જીવન અને કાર્ય પર અપાયેલા 3 અંગ્રેજી સારાંશો. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે તેમનું જીવન, મતલબ રાજકીય ઉગ્રવાદથી શરૂ થઈને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ તરફ કઈ રીતે ગયું,
અને એમના જે મુખ્ય વિચારો છે જેમ કે પૂર્ણાંગ યોગ, એ આજે પણ કેટલા પ્રસ્તુત છે એ પણ જોઈશું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એમના સમય અને સંદર્ભથી.
હા, એમનો જન્મ 15 ઓગસ્ટ 1872 કલકત્તામાં અને દેહ વિલય 5 ડિસેમ્બર 1950 પોન્ડિચેરીમાં. એટલે કે એ સમયે જ્યારે ભારત પર બ્રિટિશ શાસન ચરમસીમા પર હતું.
અને બંગાળ પુનરુજ્જીવનનો પણ સમય હતો, રાષ્ટ્રવાદનો ઉદય થઈ રહ્યો હતો.
બરાબર. એક તરફ પશ્ચિમી શિક્ષણનો પ્રભાવ અને બીજી તરફ આપણી પોતાની આધ્યાત્મિક પરંપરાઓ, આ બંને વચ્ચે સંઘર્ષ પણ હતો અને સમન્વયના પ્રયાસો પણ ચાલતા હતા.
એમના સમકાલીનોમાં કોણ કોણ ગણાય?
ઘણા મોટા નામો હતા. રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, અને પશ્ચિમમાં જોઈએ તો હેનરી બર્ગસન, તેલહાર્દ દ શાર્દિન જેવા વિચારકો પણ ચેતના અને ઉત્ક્રાંતિ પર કામ કરી રહ્યા હતા. ડાર્વિનનો પ્રભાવ તો હતો જ.
અને આવા માહોલમાં એમના પિતાએ એમને સાવ નાની ઉંમરે, ફક્ત 7 વર્ષે, ઇંગ્લેન્ડ મોકલી દીધા સંપૂર્ણ પશ્ચિમી શિક્ષણ માટે.
હા, એ પણ એક અચરજ પમારે તેવી વાત છે. કેમ્બ્રિજમાં ક્લાસિક્સમાં એમનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો. લેટિન, ગ્રીક, ફ્રેન્ચ ઘણી ભાષાઓ શીખ્યા.
પણ પછી 1993 ભારત પાછા આવ્યા, બરોડા રાજ્યમાં નોકરી સ્વીકારી, અને ત્યાં જાણે એક મોટો બદલાવ આવ્યો.
સાચી વાત. આટલા વર્ષો પશ્ચિમી શિક્ષણમાં રહ્યા પછી એમણે ગુપ્ત રીતે સંસ્કૃત અને ભારતીય દર્શનનો અભ્યાસ શરૂ કર્યો. જાણે પોતાના મૂળ તરફ પાછા વળ્યા. આ પહેલો મોટો વળાંક કહી શકાય.
અને બીજો વળાંક?
બીજો અને કદાચ સૌથી નિર્ણાયક વળાંક 1905 બંગાળના ભાગલા વખતે આવ્યો. આ ઘટનાએ એમને સક્રિય રાજકારણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ખેંચ્યા.
હા, વંદે માતરમના સંપાદક બન્યા, પૂર્ણ સ્વરાજની જોરદાર હિમાયત કરી, એકદમ ઉગ્ર રાષ્ટ્રવાદી તરીકે ઉભરી આવ્યા.
બિલકુલ. પણ પછી 1908 અરિપુર બોમ્બ કેસમાં એમની ધરપકડ થઈ અને જેલવાસ થયો. અને આ જેલવાસ દરમિયાન જ એમને કેટલી ગહન આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ.
ઓહો, એટલે જેલવાસ એમના માટે એક રીતે આશીર્વાદરૂપ બન્યો
કહી શકાય, કારણ કે આ અનુભૂતિઓએ એમની દિશા જ બદલી નાખી. એમને લાગ્યું કે રાજકારણ કરતાં પણ મોટું કાર્ય આધ્યાત્મિક ક્ષેત્રે કરવાનું છે. એટલે જ 1910 તેઓ બધું છોડીને ફ્રેન્ચ શાસિત પોન્ડિચેરી ચાલ્યા ગયા.
અને ત્યાં પછી જીવનના અંતિમ 40 વર્ષ સંપૂર્ણપણે સાધના અને લેખનને સમર્પિત કર્યા.
હા, ત્યાં જ એમના મહાન ગ્રંથો રચાયા અને આશ્રમની સ્થાપના થઈ.
તો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. એમનો એક મહત્વનો વિચાર છે પૂર્ણાંગ દ્વૈત. આ પરંપરાગત અદ્વૈતથી કઈ રીતે જુદો પડે છે? કારણ કે આપણે ત્યાં તો જગતને માયા માનવાની વાત છે.
બરાબર. અહીં જ અરબિંદોનો મુખ્ય ફાળો છે. પરંપરાગત અદ્વૈત, જેમ કે શંકરાચાર્યનું, કહે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, માયા છે. પણ અરવિંદો કહે છે, ના, જગત મિથ્યા નથી.
ઓકે.
એ પણ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, દિવ્ય લીલા છે. એટલે જગતનો ત્યાગ નથી કરવાનો, પણ જગતનું જ રૂપાંતરણ કરવાનું છે, એને દિવ્ય બનાવવાનું છે. પદાર્થ અને ચેતના બંને સત્ય છે.
વાહ. એટલે ભૌતિક જગતનો અસ્વીકાર નહીં, પણ સ્વીકાર અને ઉત્કર્ષ. આ જ વાત એમના આધ્યાત્મિક ઉત્ક્રાંતિના વિચારમાં પણ દેખાય છે, ખરું ને? જાણે ડાર્વિન અને વેદાંતનું મિલન.
ચોક્કસ. ડાર્વિને ભૌતિક ઉત્ક્રાંતિની વાત કરી, અરબિંદો ચેતનાની ઉત્ક્રાંતિની વાત કરે છે. જળ પદાર્થમાંથી જીવન, જીવનમાંથી મન, અને હવે મનમાંથી અતિમાનસ એટલે કે સુપર માઇન્ડ તરફ માનવ ચેતના વિકસી રહી છે.
અતિમાનસ એ શું છે બરાબર?
અતિમાનસ એટલે ખાલી વધુ બુદ્ધિશાળી મન નહીં, પણ એક એવી ઉચ્ચતર ચેતના જ્યાં સત્યનું સીધું અપરોક્ષ જ્ઞાન થાય, જ્યાં વિચાર, ઈચ્છા અને ક્રિયામાં કોઈ ભેદ ન રહે. એ માનવતાનું ભવિષ્ય છે, એમનું દર્શન છે.
ખૂબ ગહન વાત છે. તો આ પૂર્ણાંગ અદ્વૈત અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિને જીવનમાં ઉતારવાનો માર્ગ એટલે પૂર્ણાંગ યોગ.
બરાબર પકડ્યું. પૂર્ણાંગ યોગ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય માર્ગોનો સમન્વય. પણ એનો ઉદ્દેશ્ય માત્ર આત્માની મુક્તિ નથી, પણ સમગ્ર માનવ પ્રકૃતિ, શરીર, પ્રાણ, મન બધાનું રૂપાંતરણ કરીને એને દિવ્ય બનાવવું.
એટલે જીવન છોડવાનો યોગ નહીં, પણ જીવનને જ દિવ્ય બનાવવાનો યોગ.
એકદમ સાચું. એમના લેખનમાં આ વિચારો ખૂબ ઊંડાણપૂર્વક રજૂ થયા છે.
કયા મુખ્ય ગ્રંથો ગણાવી શકાય?
સૌથી મહત્વનો ગ્રંથ તો ધ લાઇફ ડિવાઇન. એમાં આ આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું પૂરું દર્શન છે. પછી સિન્થેસિસ ઓફ યોગા છે, જે પૂર્ણાંગ યોગનું માર્ગદર્શન આપે છે.
અને પેલું મહાકાવ્ય સાવિત્રી?
હા, સાવિત્રી એક દંતકથા અને પ્રતીક, લગભગ 24,000 પંક્તિઓ. એમાં એમના ગહનતમ આધ્યાત્મિક અનુભવો અને ભવિષ્યનું દર્શન કાવ્યાત્મક રીતે રજૂ થયું છે. આ ઉપરાંત એસેઝ ઓન ધ ગીતા, ધ હ્યુમન સાયકલ જેવા ઘણા ગ્રંથો છે.
એમનો પ્રભાવ કેવો રહ્યો છે? આજે પણ એમના વિચારો પ્રસ્તુત છે?
ચોક્કસ. જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ પર પણ એમનો પ્રભાવ હતો. પશ્ચિમમાં પણ ખાસ કરીને ટ્રાન્સપર્સનલ સાયકોલોજી અને કેન વિલ્બરની ઇન્ટિગ્રલ થિયરી પર એમની ઊંડી અસર દેખાય છે.
અને શ્રી અરબિંદો આશ્રમ અને ઓરોવિલ?
હા, એ તો એમના દર્શનના જીવંત પ્રયોગો છે. ખાસ કરીને ઓરોવેલ, જેની સ્થાપના એમના આધ્યાત્મિક સહયોગી ધ મધર દ્વારા થઈ, એ માનવ એકતા અને ચેતનાના રૂપાંતરણનું એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે, જેની યુનેસ્કોનું પણ સમર્થન મળેલું છે.
કોઈ પ્રખ્યાત અવતરણ જે એમના વિચારનો સાર આપે?
એમનું એક સૂત્ર ઘણું જાણીતું છે, સર્વજીવન યોગ છે. ઓલ લાઇફ ઇઝ યોગા. મતલબ કે જીવનની દરેક ક્ષણ, દરેક પ્રવૃત્તિ જો યોગ્ય ચેતનાથી કરવામાં આવે તો એ આધ્યાત્મિક સાધના બની શકે છે.
વાહ, રોજિંદા જીવનને જ સાધના બનાવી દેવાની વાત. અને પેલી આઈસીએસ વાળી વાત પણ રસપ્રદ છે ને?
હા હા, ઉચ્ચ ક્રમાંકે પાસ થયા હોવા છતાં જાણી જોઈને ઘોડેસવારીની પરીક્ષામાં નાપાસ થયા, જેથી બ્રિટિશ સરકારની નોકરી ન કરવી પડે. એમના શરૂઆતના રાષ્ટ્રવાદી જુસ્સાનું પ્રતિબિંબ છે એમાં.
ખરેખર.
એટલે જુઓ, અરબિંદોનું દર્શન આજે પણ એટલું જ મહત્વનું છે. ભૌતિક જગતને છોડ્યા વગર એમાં રહીને જ આધ્યાત્મિક વિકાસની વાત કરવી આજના સમયમાં, જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે સંવાદની જરૂર છે, ત્યાં આ વિચાર ખૂબ ઉપયોગી થઈ શકે.
અને એક પ્રશ્ન મૂકી જાય છે આપણા માટે.
કયો પ્રશ્ન?
કે શું માનવ ચેતના ખરેખર એક નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જેવી અરબિંદોએ કલ્પના કરી હતી? શું આપણે ખરેખર અતિમાનસ તરફ જઈ રહ્યા છીએ?
આ એક મોટો વિચાર છે જેના પર મનન કરવું રહ્યું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાન ગોષ્ઠી.